కోక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభు తత్వలోచనదాయకం.
મંદિર રાજકોટ રવિવાર તારીખ 28મી મે 2006 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 449 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. જે કારણોમાં ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપ તપ આદિ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી એમ માન્યા વિના નિસત્વ એવા અસત શાસ્ત્ર અને અસદગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. ખંભાતના મુમુક્ષુ ઉપર લખાયેલી આ પત્રમાળા છે. 8 પોસ્ટકાર્ડથી લખાયેલા પત્રોની અંદર આજે 4થું પોસ્ટકાર્ડ આપણે વાંચીએ છીએ. પરમ કૃપાળુ દેવે કૃષ્ણદાસને જેમ જેમ એને વિચાર આવતા ગયા એમ એક એક વિચાર એમને એક એક પત્રની અંદર લખતા ગયા. પોસ્ટકાર્ડ લખાય છે, પોસ્ટકાર્ડ પૂરું થાય છે, કંઈ વળી ઉદયમાં કંઈ વાત આવે છે તો ફરી બીજું પોસ્ટકાર્ડ લેવાય છે અને એ રીતે પત્રમાળા શરૂ થઈ છે. એક જ મુમુક્ષુ ઉપર 8-8 પત્રોની માળા એક જ સમયે ઉદય વાણીથી લખાતી જાય, અદભુત યોગ બન્યો છે. અને ખંભાતના ઇત્તર એવા વૈષ્ણવ છે કૃષ્ણદાસજી, પણ વૈરાગ્ય સંપન્ન આત્મા છે. જેને વૈરાગ્ય છે એને જ અધ્યાત્મની સાચી લગ્ની છે. વૈરાગ્ય વિનાનું જ્ઞાન એ તો શુષ્ક જ્ઞાન છે, મનોરંજનનું જ્ઞાન છે. સંસાર પ્રત્યેની ઉદાસીનતા નથી, મોક્ષ માટેની લગ્ની નથી, સંસાર સુખની અંદર એને અણગમો નથી અને માયિક પદાર્થોની સતત વાંછા જેને રહે છે, વિષય વાસનાથી તૃષ્ણાથી જેનું મન સદાય લુપ્ત રહે છે, લુપ્ત રહે છે, એવા જીવોને અધ્યાત્મ સાથે શું સંબંધ હોય? એમને અધ્યાત્મ તો કાં તો પાસ્ટ ટાઈમ હોય, કાં પાર્ટ ટાઈમ બિઝનેસ હોય, કાં એનું સ્ટેટસ સિમ્બોલ હોય, કાં રિલિજિયસ સિમ્બોલ હોય કે હું ધર્મમાં જાઉં છું, મને ખબર છે અમારો આ ધર્મ છે, અમારું આ છે. ઠીક છે, બધું લૌકિક આભૂષણ છે, પરમાર્થનું સાધન નથી. વૈરાગ્ય જ્યારે જીવનની ભૂમિકામાં બંધાય છે ત્યારે તત્વ એનું પરિણામ પામે છે. કૃપાળુ દેવે મોક્ષ માળા એ આખું તત્વ અને વ્યવહારનું શાસ્ત્ર લખ્યું એ પાઠકોના હાથમાં જાય ત્યાર પહેલા વૈરાગ્ય જન્મે, એટલા માટે 12 ભાવનાનું પુસ્તક એ ભાવના બોધ નિઃશુલ્ક મફતમાં બધાને મોકલી આપ્યું, જે લોકો ગ્રાહક થયા હતા એ બધાને. કે વૈરાગ્ય જો ઉદ્ભવિત નહીં થાય, જો વૈરાગ્ય ભાવ જીવની અંદર નહીં જાગે તો આ અધ્યાત્મ સેના આધારે રહેશે? આવા વૈરાગ્ય સંપન્ન કૃષ્ણદાસને કૃપાળુશ્રીએ આ પત્રની અંદર એક નવી દ્રષ્ટિ આપી છે. પત્ર 4થો છે પણ 449માં 4થો ભાગ છે. જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો દુર્લભ શા માટે? જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો દુર્લભ, બીજાના સ્વરૂપનો નિશ્ચય કરવો હોય તો હજુ દુર્લભ થાય. કારણ કે કેટલીક વાતો આપણાથી અજાણ રહે, એ છુપાવે, આપણને સમજણમાં ન આવે, એ કહી ન શકે. આ બધી પરની વાત છે. પરનું સ્વરૂપ સમજવું તો આકરું છે, પણ પોતાનું સ્વરૂપ સમજવું આકરું છે. કોણ છુપાવે, કોનાથી છુપાવે? પોતે પોતાથી છુપાયેલો રહે ખરો. કૃપાળુદેવ લખે છે કે પોતે પોતાથી ગુપ્ત રહેવું શી રીતે બની શકે, અને છતાં પોતાનું સ્વરૂપ પામવા માટે એણે જે માર્ગ લીધો છે, એણે જે સાધન લીધા છે, એ સાધન ક્યાં ઓછા પડે છે, એ સાધનમાં ક્યાં ઉણપ છે, એ સાધનો કેવી રીતે અવળા પડે છે, એની વાત આજના પેરેગ્રાફમાં કરી છે. કે કેમ આટલું બધું કરવા છતાં જીવને સ્વસ્વરૂપનો નિશ્ચય કેમ થતો નથી, અને એ નિશ્ચય થવામાં અનાદિથી એની ભૂલ થતી આવી છે, અને એ જ એના અનંત પરિભ્રમણનું કારણ છે. નિશ્ચય થતો નથી, આત્મસિદ્ધિ ત્યાંથી જ શરૂ થાય છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. કયું સ્વરૂપ સમજાતું નથી, એ સ્વરૂપ કેવું છે જે સમજાતું નથી? અનંત કાળથી નથી સમજાતું, એ પોતાનું સ્વરૂપ છે અને નથી સમજાતું. અને પરિણામ શું છે? ન સમજાયું તો શું વાંધો છે, નથી સમજ્યા. અનંત દુઃખની પરંપરા બંધ થતી નથી, ચાલુ જ રહે છે. જન્મ મરણ ચાલુ રહે છે, ગતિ આગતિનો ક્રમ ચાલુ રહે છે, ભવચક્ર ચાલુ રહે છે, દુઃખની પરંપરા ચાલુ રહે છે. સ્વરૂપને સમજ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ મુશ્કેલ છે. સ્વરૂપની પ્રાપ્તિ વિના દુઃખનો અંત શક્ય નથી. આજે નહીં તો કાલે, જ્યારે જેદી અનુકૂળતા થાય તેદી. જીવને સ્વસ્વરૂપ સમજે જ છૂટકો છે. કૃપાળુદેવ આગળના એક પત્રમાં આપણે વાંચી ગયા છે, 385માં આવી ગયું છે કે જીવને સ્વસ્વરૂપ સમજીએ જ છૂટકો છે. આ વાત બેસે. વેધર વી વિશ ઓર નોટ, વેધર વી હેવ ગોટ ટાઈમ ઓર નોટ, વેધર વી લાઈક ઓર નોટ, તારી પાસે ટાઈમ નથી, તારે ઘણા કામ છે, કર ને, પણ આ સમજાવીને તને છૂટકો મુક્ત નહીં થાય. ગમે કે ન ગમે, આજે કરો કે કાલે કરો, લાખ વર્ષે કરો તો પણ આ સમજીએ જ છૂટકો છે. ભ્રાંતિમાં રહેવાથી પરિભ્રમણના દુઃખ ટળે નહીં, અને ભ્રાંતિ સ્વરૂપની જ છે. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય ને ઔષધ વિચાર ધ્યાન. એક જ રોગ છે. આવો પોતાના સ્વરૂપની ભ્રાંતિ જેવો બીજો કોઈ રોગ નથી, અને આ રોગ મુક્ત નહીં થવાય ત્યાં સુધી આ ભવભ્રમણનો રોગ જશે નહીં. સ્વરૂપ સમજવાનું છે, એમાં બાધા શું છે? અડચણ શું છે, અંતરાય શું છે, ક્યાં ભૂલ થાય છે સમજવામાં. બહુ સરસ વાત. એક ચાર પાંચ લીટીની અંદર પરમ કૃપાળુ દેવે થોડાક કડક શબ્દોમાં મૂકી છે. જીવને ન ગમે છતાં પણ છૂટકો જ નથી આ સમજ્યા વિના. જ્ઞાની પુરુષની વાણી છે. આપણે એમાં વિવાદ કરવાથી આપણું કંઈ કલ્યાણ નહીં થાય કે ના ના આમ ન હોય. આમાં આપણા અભિપ્રાયનું કોઈ કામ નથી, માઈને જ છૂટકો છે. કારણ કે પ્રાપ્ત પુરુષનો અભિપ્રાય છે, આ વચનો પ્રાપ્ત પુરુષના વચન છે અને આપ્ત પુરુષે કહેલા છે. આપ્ત એટલે પ્રાપ્ત, એટલે જેને પ્રાપ્તિ કરી છે સ્વરૂપની એ પુરુષ બોલે છે, અને આપતો એટલે જેના ઉપર વિશ્વાસ કરવા જેવો છે, જેના ઉપર વિશ્વાસ કરવા જેવો છે, જેના વિશ્વાસે આપણી સંસાર નૈયાના આ નાવ છે એ હંકારવાની છે. એના વિશ્વાસ, એના ભરોસે હંકારી શકાય તો જ ભવસાગર પાર પામી શકાય. આવો આપ્ત પુરુષની શ્રદ્ધા થઈ નથી, પ્રાપ્ત મેળ્યો નથી, મેળ્યો ત્યારે એની શ્રદ્ધા નથી થઈ. જો કંઈક શ્રીમદ રાજચંદ્રના રૂપમાં અનેક જીવો આવી ગયા છે, કેમ કે આપણા અનંત ભવ થયા છે અને આવો યોગ આપણને અનંત પુરુષોનો થયો છે, પણ આવા પ્રાપ્ત મેળ્યા છતાંય આપણને ક્યારે શ્રદ્ધાન થયું નથી. અને એ પુરુષો તો જુદા જુદા સ્વરૂપમાં આવ્યા જ કરે છે, એની જાત એક છે, આવ્યા કરે છે, એનો ક્રમ અલગ છે. અનાદિ અનંત કાળથી એવા અનંતા સિદ્ધો, અનંતા અરિહંતો, અનંતા કેવડીઓ આવ્યા જ છે. આપણે જ્યારે જ્યારે જન્મ લીધો છે ત્યારે આવ્યા છે, પણ આપણને ઓળખાણ નથી ને આપણને સમય નથી એની સાથે મળવાનો, એની વાત સાંભળવાનો, એને સમજવાનો, એમાં વિશ્વાસ કરવાનો. કારણ કે આપણે આપણામાંથી જ ક્યારે ઊંચા આવ્યા. આ હું મારા સંસારનું કરું કે હું એને સાંભળું, બહુ મુશ્કેલ છે. આ કાળની અંદર શ્રીમદ રાજચંદ્રના નામથી આ પુરુષ આવ્યો છે. એ રૂપની અંદર, એ નામ રૂપ ધારણ કરીને એક કોઈ એવો પાછો એક પુરુષ સત્પુરુષનો યોગ આ કાળની અંદર મુમુક્ષુ જીવોને થયો છે. હવે જો એનું ઓળખાણ થઈ જાય તો એના વચનોની અંદર આપણને પ્રતીતિ આવે. અનંતા જ્ઞાની પુરુષના વચનની આપણે ઉપેક્ષા કરીને બેઠા છીએ. જો આ એક પુરુષના વચનની અંદર આપણને પ્રતીતિ આવે, શ્રદ્ધાન આવે, તો પરમાર્થની યાત્રા શરૂ થઈ જશે. હજુ મોડું નથી થયું, જ્ઞાની કહે છે. કારણ કે અનંત કાળ સુધી ભટકવા કરતા યાત્રા શરૂ થઈ જાય એ વહેલું જ છે, એ વહેલું જ છે, મોડું નથી. શું ભૂલ થઈ છે સાહેબ? આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંગના, ઓગસંગના અને અસત્સંગ એ કારણો છે. એણે પોતાના સ્વરૂપનો વિચાર કર્યો છે, એ ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના કરીને કર્યો છે, વાસ્તવિક રીતે નથી કર્યો. સ્વરૂપ જેમ છે તેમ વિચાર નથી કર્યો, પણ કલ્પનાથી વિચાર કર્યો છે. કલ્પનાથી આવી કલ્પનાનો આપણે એકવાર વિચાર કર્યો હતો, છતાં ફરીથી એ કલ્પના 347ની અંદર કૃપાળુ દેવે આપણને અસત્સંગની જે કલ્પના એ આપણને કહી હતી એ આપણે જરા જોઈએ. 437માં કે જીવને આત્મ સ્વરૂપની ભ્રાંતિ કેવી છે, એને સત્દર્શનની ભ્રાંતિ કેવી છે? તો કોઈ આત્મા નામનો કોઈ પદાર્થ નથી. જો કેવી કેવી કલ્પના જીવ કરે છે, કલ્પનાએ કરીને જ આત્મા વિચાર્યું છે. પહેલી કલ્પના, કલ્પના નંબર 1, આત્મા નામનો પદાર્થ નથી. બીજું, આત્મા નામનો પદાર્થ છે એ સાયોગિક છે, એટલે કંઈક એની અંદર ભેગું કરે એટલે ઉત્પન્ન થાય ને પાછો એ નષ્ટ થઈ જાય, એવો અભિપ્રાય. આત્મા દેહ સ્થિતિ રૂપ છે, દેહ સ્થિતિ પછી નથી, આ તો દેહની સાથે જન્મે અને દેહની સાથે વયો જાય. આત્મા અણુ છે, આત્મા સર્વવ્યાપક છે, આત્મા શૂન્ય છે, આત્મા સાકાર છે, આત્મા પ્રકાશરૂપ છે, આત્મા સ્વતંત્ર નથી, આત્મા કરતા નથી, આત્મા કરતા છે ભોગતા નથી, આત્મા કરતા નથી ભોગતા છે, આત્મા કરતાય નથી ને ભોગતાય નથી, આત્મા જડ છે, આત્મા કૃત્રિમ છે. આવા અનંત પ્રકારના નહીં થઈ શકે એવી એવી કલ્પનાઓ આ જીવે ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે આત્માને વિચારવામાં એને શું લાભ, કોનો લીધો છે સહારો, કેની પાસેથી એણે આત્મા જાણ્યો છે? લોકસંજ્ઞા, ઓગસંજ્ઞા અને અસત્સંગ. જ્યારે જ્યારે આત્માના નામે એણે વિચારણા કરી છે ત્યારે ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પનાઓની સૃષ્ટિમાં જ આ જીવ ચાલ્યો ગયો છે. અને એ કલ્પના સૃષ્ટિનો આધાર શું છે એનો? તો લોકસંજ્ઞા. લોકો શું કહે છે, લોકો આમ માને છે, ઘણા બધા લોકો, અને ઘણાને તો શું, લોકો ઉપર જ એની દ્રષ્ટિ હોય. જો 10,000 લોકો ભેગા થઈને કોઈ ગાનપણને માને તોય નહીં, પણ 1,00,000 ભેગા થાય તો પાછું એમ કે હું 1,00,000 હતા એટલે એ માનવું. એની માન્યતાનો આધાર શું? લોકોનું ટોળવું, ક્યાં વધારે સંખ્યા છે એ સાચું હશે. એક આવી માન્યતા મનની અંદર, કોને ખબર, લોકસંજ્ઞામાંથી આ જીવ ક્યારેય નીકળી શકતો જ નથી. અરે અરે, અહીંયા તો કોઈ નહોતું, હવે માન 500 માણા હશે, હું તો જગ્યા નહોતી, અકડે ઠઠ હતા. પણ ભાઈ ડાયરો હતો, જાદુના ખેલ હતા. જેમ ઓલા અબ્રાહિમ લિંકનને કીધું કે જુઓ તમને સાંભળવા માટે કેટલું બધું માણસ ભેગું થયું છે, તો કે મને કાલ ફાંસી આપે ને તો આથી વધારે થાય માણા. આ લોકોને ભેગા થવાનું અથવા તો એ કોઈ માપદંડ, એ સત્યનો માપદંડ નથી. એટલે પેલા લોકસંજ્ઞામાંથી જીવે નીકળી જવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું કે લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એ લોકસંજ્ઞાથી લોકાગ્રહ પહોંચાતું નથી. આ એક પેલી લોકસંજ્ઞા. બીજી ઓગસંજ્ઞા, ઓગે ઓગે. ઓગે ઓગે એટલે જે સંપ્રદાય, જે મત, જે સંઘાડો, એની અંદર પાછું પોતાના એક ગુરુ, વળી એની અંદર પોતાના ગામવાળો છે ને, હગો છે ને, આમ છે ને, તેમ છે ને, પોતાને માન માન દે છે. જ્યાં પોતાને માન મળતું હોય તો એ અપાસરો, એ ગુરુ, એ ગચ્છ, એ સંપ્રદાય, બસ એમાં જ જાય. આ ઓગસંજ્ઞા છે, નિજ માન અધિકાર છે. અસદગુરુને દ્રઢ કરે લેવા લૌકિક માન, એ લૌકિક માન માટે થઈને પણ અસદગુરુના આશરે પડ્યો રહે. કારણ કે અસદગુરુ આવો આવો આવો, ઓહો ભાગશાળી આવ્યા, લ્યો પુનસાળી છે, બહુ આમ છે તેમ છે, બે ફૂલડા નાખે, બે હિંચકા નાખે, ત્યાં તો ઉછડો ઉછડે નહીં, જાયલો જલાય નહીં, ઓહો શું થઈ ગયું. પણ ઓલાને એની દુકાન ચાલુ રાખવી છે, એને ખબર છે કે આવા મૂર્ખ ઓછા મળશે. પછી ઓગસંજ્ઞા. સંપ્રદાયની અંદર જેમ કહ્યું કે ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે, કૃપાળુદેવે લખ્યું વિદેશ ગયા છે, પછી લખ્યું અર્થાત સંપ્રદાયમાં રહ્યા નથી. વિદેશ એટલે કઈ બહાર ન જાય, પણ સંપ્રદાયમાં રહ્યા નથી. સંપ્રદાયની ક્રિયા અસંગપણાવાળી નથી. તો કાળે ક્રમે કરીને ધર્મના જે સ્થાન હતા એ ધર્મના સ્થાનમાંથી, એ ધર્મનો આત્મા, એનું જે નિશ્ચયાત્મક સ્વરૂપ, એ અદ્રશ્ય થઈ ગયું. અને ક્રિયાકાંડનું સ્વરૂપ, વિધિ વિધાનનું સ્વરૂપ, માન અને સન્માનનું સ્વરૂપ, પૂજાવાનું અને સત્કારનું સ્વરૂપ, 12 મહિનાના કાર્યક્રમની અંદર માન સન્માનના જ વધારે, આત્મસાધના ઓછામાં ઓછી. આજે હવે આપણે આમ કરશું, આજે અહીંયા જશું, આજે અહીંયા જશું, ઓલાને અહીંયા બોલાવશું, એમ કરીને લોકો ભેગા થાય અને ઓગસંજ્ઞા મજબૂત થાય, આવા જ કાર્યક્રમનું આયોજન ચારે બાજુ 12 મહિનાનું તમે એનું ટાઈમ ટેબલ જોજો. ક્યાંય ઘનીભૂત સાધના, ઘનિષ્ઠ સાધના, સ્વરૂપ સાથેનું અનુસંધાન, અને જે સાચા જિજ્ઞાસુ છે એની સાથે જ એક ગુરુ બેઠા છે અને એની આત્મિક દશાને ઉજ્જવળ કરે છે, ઊંચી કરે છે, સ્થિરતા કરાવે છે, એવા ઉપક્રમ જોવા જ નહીં મળે. તમારે અહીંયા આવવું છે, તમારે ત્યાં જવું છે, શું કરશું, ધમાધમ છે, બરાબર નહીં. એ કેટલાય ભેગા થવાના છે, આ આવવાનો છે, તે આવવાનો છે, આલો આવવાનો છે, માલો આવવાનો, એમાં કલેક્ટર આવવાનો છે, પંચાયતનો પ્રમુખ આવવાનો છે. બેવકૂફ, પંચાયતના પ્રમુખને અને કલેક્ટરને ધર્માયને શું સંબંધ છે? મજા આવી જાય. અને પછી પાછો આપણને એમ કે તાલુકા પંચાયતના પ્રમુખ પણ કહેતા હતા કે તમારે તે બહુ સારું છે. અરે ગામનો ઉતારી તાલુકા પંચાયતનો પ્રમુખ, એનું સર્ટિફિકેટ લઈને ચાલવું તારે? ધર્મનું આ પ્રમાણપત્ર નથી, આ ઓગસંજ્ઞા છે, આ લોકસંજ્ઞા છે. ધર્મસંજ્ઞામાં તો કોઈ એવો પુરુષ ભાગ્યે જ પોતે પોતાની ગુફામાંથી બહાર નીકળતો હોય, ભાગ્યે જ પોતાના સ્વરૂપમાંથી બહાર આવે અને એવી દિવ્ય ચેતના જીવતી જાગતી ધબકતી ચબકતી એવાનો સંપર્ક મળે અને એનો કોઈ બોધ વચન મળે, એનું કોઈ માર્ગદર્શન મળે સાધનામાં, અને એ સાધનાની અંદર એ જગતના જીવોને સ્થિર કરાવે, એવી સ્થિતિ ક્યાં છે? લૌકિક વાત તો બને, એમાં શું વળે પણ, એનાથી શું પ્રાપ્ત શું થાય? લોકસંજ્ઞા અને ઓગસંજ્ઞા અને અસત્સંગ, અસત્સંગ શબ્દ કૃપાળુદેવે ઘણા પત્રોની અંદર મૂક્યો છે અને ખંભાતના મુમુક્ષુઓને વારંવાર લખ્યું છે. અસત્સંગનો પરિચય જેમ બને તેમ ઓછો કરજો, જેમ બને તેમ. જે કંઈ સ્વચ્છંદ છે એ પણ થયું છે, એ લખ્યું છે કે જીવના આ ત્રણ દોષ એનું મુખ્ય કારણ, તો કે એનું કારણ અસત્સંગ છે. આ સ્વચ્છંદ નામનો દોષ ઉત્પન્ન થયો છે એનું કારણ પણ અસત્સંગ છે. અસત્સંગ એટલે સત સિવાયની બધી વાતો છે ત્યાં, સત સિવાય બધું આયોજન છે. એટલે 166 ની અંદર કૃપાળુદેવે કહ્યું કે માત્ર સત શૂણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી, સત પામ્યું નથી. એ સત શૂણ્યે શ્રદ્ધિએ જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. બે અક્ષરમાં માર્ગ રહેલો છે, એ પાંચ વાક્યો આપ્યા છે એમાં સત બે અક્ષરમાં માર્ગ રહેલો છે. અસત્સંગની અંદર આ બે અક્ષરની બાદબાકી હોય છે. સત સિવાય બધું છે, આવો અમારે ત્યાં સત સિવાય બધું છે. અસત્સંગ એક કારણો છે. આત્માને જીવને પોતાના સ્વરૂપનો નિર્ણય ન થવાનું કારણ, એને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે આ જીવનું સ્વરૂપ વિચાર્યું, જેમ છે તેમ નહીં. કારણ કે એ તો પ્રાપ્ત કરનાર પુરુષ હોય, જેને અનુભવ હોય, એમ કે આત્માનું સ્વરૂપ કેવું છે. બીજો તો એ કલ્પનાથી કે, ત્રીજો એ કલ્પનાથી કે, કોઈ કોઈ દિવસ ક્યાંય ગયો ન હોય અને એ પાછો આપણને માર્ગદર્શન આપે તો કેવું આપે? અરે ત્યાં જાઓ, તમારે જોઈવી આટલી બધી વ્યવસ્થા છે. આમ ઘણા અમેરિકાની વાત કરતા હોય, જેને કાલે જ હાઈલો આવ્યો હોય, અથવા બુશ એને પૂછીને જ બધું કામ કરતા હોય. અરે ત્યાં તો તમે જાઓ એટલે બધું આમ તેમ, તું ગયો છો તો કે મને પાસપોર્ટ નથી, તે શું હાલી નીકળો છો? તને શું ખબર છે સાચું કે અમેરિકામાં શું છે? જે જાય એને ખબર પડે, દ્રષ્ટિ હોય તો. આવું જગ્યાએ બધા જ સાધનોની અંદર આત્માને કહેનારા કોણ છે? જેણે આત્માની પ્રાપ્તિ કરી નથી એવા, એવાથી બધું માટે. એટલે પછી કલ્પના વિના આત્મા કેવી રીતે મળે? તો ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પનાથી આત્માનું યથાર્થ સ્વરૂપ. કૃપાળુદેવે 493ના પત્રની અંદર શરૂઆત લખી, 6 પદનો પત્ર લખ્યો, એમાં શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા અસંખ્ય પુરુષોની સંમતિથી નીચે કયા છે તે આત્માના સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે? કોણે કયા? શુદ્ધ આત્મસ્વરૂપ પામ્યા છે એવા અસંખ્ય મહાપુરુષોની સંમતિથી, અને તે અમે લખીએ છીએ.
નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર શમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં.
આત્મત્વને પ્રાપ્ત પુરુષ આત્માની વાત કર્યા પછી કહે છે, બસ આમાં અનંત આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરનાર જ્ઞાની પુરુષોનો નિશ્ચય અહીંયા સમાવિષ્ટ થાય છે. બીજું હવે કંઈ કહેવાનું રહેતું નથી અને સ્વયં આત્મ સ્વરૂપની અંદર સહજ સમાધિમાં ધ્યાનસ્થ થાય છે. તો આત્મા જેણે જાણ્યો છે, ગુણથી લક્ષણથી અને વેદનથી જેણે આત્મા જાણ્યો છે, એવા પુરુષોએ આત્મા કહ્યો છે. જ્ઞાની પુરુષ કહે છે કે આ આત્માનું સ્વરૂપનો નિશ્ચય ન થવાનું કારણ આપણે આત્માને લોકસંજ્ઞાથી, ભોગસંજ્ઞાથી અને અસત્સંગના સમાગમથી આત્માને જાણવા પ્રયત્ન કર્યો છે. એ કહે છે આ કારણમાં ઉદાસીન થયા વિના, આ ત્રણેય કારણમાં ઉદાસીન થયા વિના, લોકસંજ્ઞામાં પણ તું ઉદાસીન થા, જાજા લોકો બ્યા છે એટલે ગાંડોથામાં લોકસંજ્ઞાએ તત્વ ન મળે, ઓઘસંજ્ઞાએ ન મળે, અસત્સંગથી પણ ન મળે, એમાં ઉદાસીન થા. ઉદાસીન થયા વિના નિસત્વ એવી લોક સંબંધી જપ તપ આદિ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી. આ લોક સંબંધી જે જપ તપ આદિ ક્રિયાઓ જે જબરજસ્ત ધમાધમ ચાલી છે, યશોવીજી મહારાજે લખ્યું છે આપણને 125 ગાથાનું સ્તવન છે, એમાં આવે છે આ બધી આખું વર્ણન લખ્યું છે. સંપ્રદાયમાં ધામધૂમ કેવી હાલી છે ક્રિયાઓનો મહિમા બધો. તો એ કહે છે એની અંદર નિસત્વ, એમાં કોઈ સત્વ નથી. નિસત્વ એવી લોક સંબંધી જપ તપ આદિ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના, આ માનવું જ પડશે કે આવી લોક સંબંધી નિસત્વ એવી જપ તપની ક્રિયાઓ એમાંથી સાક્ષાત મોક્ષ નથી. એટલું જ નહીં, બીજો શબ્દ મૂક્યો છે, લક્ષણ હોય તો ફરીથી બોલું છું, પરંપરા એ મોક્ષ નથી. આજને તો ભલે કાલ મળશે ને, તો કે ના, પરંપરા એ પણ નથી. એટલે નથી એ સમજવાનું છે, સાક્ષાત તો નથી જ પણ પરંપરા એ પણ, પરંપરા એ નથી એનો બીજો અર્થઘટન શું થાય કે મોક્ષનું કારણ પણ નથી. એ મોક્ષનું કારણ પણ, કારણ હશે તો કાર્ય આજ ને તો કાલ સિદ્ધ થશે, કારણ હશે તો. પણ કારણ નહીં હોય તો કારણ વિનાના કારજ નીપજે, કોઈ કાળે ઉત્પન્ન થશે નહીં. તો એવી જપ તપ ક્રિયા આદિમાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના. બીજું, નિસત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે, બે ચીજ મૂકી. મેં કહ્યું કે પત્રમાં થોડી જ્ઞાનીઓ જ્યારે વાત મૂકે અને એવો સામે જીવ હોય તો વાત થોડી સ્પષ્ટ કહેવા માટે થઈને થોડીક આપણને આકરી લાગે. એ કહે છે નિસત્વ એવા અસત્શાસ્ત્ર જેમાં સતનું નિરૂપણ જ નથી, એવા શાસ્ત્રો, એને શાસ્ત્રો કીધા પણ એમાં સતનું નિરૂપણ નથી. લોકકથા ને રામકથા ને આ કથા ને તે કથા ને વાર્તા ને તાયલા બધા ઘણા આપણે એવા મળીએ છે, ફરાણાના ઉપદેશ ને ફરાણાના વ્યાખ્યાન સંગ્રહ ને છપાવી મારે એના શ્રાવકો પૈસા વાપરવા હોય, બાપ દાદાના ઓલા કાકાના ને બધાને ફોટા એની અંદર આટલું હોય ઓછું ને દહ તો ફોટા હોય એની અંદર સંસારીઓના, અને એ પરમ ભક્તિ કરતા હતા ને એ આમ હતા ને એનો આત્મા ઘણો ઊંચો હતો ને બસ આમ વખાણમાંથી નવરાણો થાય અને 25,000 વાપરીને બધા ભેટ દે, અને એની જે આખી વાત છે એ અસત. પછી લખ્યું કે આ સત્શાસ્ત્ર છે અને આસાધના કરશો નહીં, શું આસાધના કરવાની છે, આમાં સત જેવી કોઈ ચીજ જ નથી. માત્ર આપણને આવેગના ઉભરા આવે એટલે શાસ્ત્ર બનતું નથી. આવા કેટલાય શાસ્ત્રના નામે પડ્યા હોય બધા વ્યાખ્યાન વાણી ને આ વિલાસ ને કઈક શબ્દો તો ભારેમાં ભારે ડિક્શનરીમાંથી ઊંચામાં ઊંચો શબ્દ પકડાય. અશાસ્ત્ર અને અસદગુરુ. અસદગુરુ જે સદગુરુ નથી તે અસદગુરુ. સદગુરુનું પહેલું લક્ષણ શું?
આત્મજ્ઞાન ત્યાં મુનિપણો તે સાચા ગુરુ હોય, બાકી કુળે ગુરુ કલ્પના આત્માથી નહીં જોય.
ઓછામાં ઓછું લક્ષણ, બેર મિનિમમ ક્વોલિફિકેશન નેસેસિટી, આત્મજ્ઞાની હોવું જોઈએ, આત્માનો ઉપાસક હોવો જોઈએ, આત્માનો ખોજી હોવો જોઈએ, આત્માનો અન્વેષક હોવો જોઈએ, આત્માનો આરાધક હોવો જોઈએ, આત્માનો ઉપાસક હોવો જોઈએ. આત્મા એ જ લક્ષ્ય જેની સામે છે, એને માટે જેને સંસાર છોડ્યો છે, અને આત્મા સિવાય બીજી કોઈ બાબતની અંદર એને રસ પણ નથી, રૂચિ પણ નથી. આત્મત્વ પ્રાપ્ત કરવા સિવાય બીજી કોઈ બાબતમાં એને રસ નથી, રૂચિ પણ નથી. એવો સતત અંતર્મુખી, ખોજી, શોધક આત્મામાં. કાવીઠા ગામની અંદર કૃપાળુદેવ એક મહિનો રહ્યા, એક મહિનો રોજ સાંજે ફરવા નીકળે, આહાર લઈ અને જરા ગામની અંદર અને ગામની ચારે દિશાઓમાં એ જતા, અને એટલા બધા લોકો એને ઓળખી ગયા હતા, પરમાત્મા સ્વરૂપ ભગવાન છે આ ધરતી ઉપરનો, એટલે ભેગા થઈ જાય લોકો, ભેગા થાય પાછળ પાછળ ચાલ્યા કરે, ચાલ્યા કરે. અને ગામનો પેલો ભંગી સાફ કરવા વાળો, એને પણ પ્રભુ પ્રત્યે એટલી શ્રદ્ધા કે જેવા ભગવાન નીકળે એટલે પોતાનો ઢોળ લઈને આગળ ચાલતો હોય, કાંઈ બીજું સમજે નહીં, બસ આગળ ચાલ્યો જાય. કાં તો આખા ગામને કહેવું પડે કે મારો પ્રભુ આવે છે. બીજા અનેક ભક્તો બધા રોજ પેલી બાઈઓ છે વગડામાં બળતણ વીણવા જાય, લાકડા અને એવું બધું, એટલે ભારી બાંધી અને રોજ સાંજે પાછી, એ રોજ સાંજે આવે ને રોજ એ આ કૃપાળુદેવને જતા જુએ ને એની આગળ 5-25 આવા મુમુક્ષુઓ એની પાછળ ચાલતા હોય, તો બાઈઓ અંદરો અંદર વાત કરે કે વાણિયા રોજ નીકળે છે, રોજ નીચે જોઈને હૈલા જાય, ખબર નથી આનું શું ખોવાઈ ગયું છે, આ શું શોધે છે. કે તો અમને કે તો અમે કંઈક કોક દી શોધી દઈ, કેમ કે અમે તો આખો દી વગડો વીખીએ છીએ અને જે વસ્તુ ભેળી કરીએ છીએ, પણ રોજ સાંજે આ વાણિયા નીકળે છે, કંઈક ખબર નથી પડતી શું ખોવાઈ ગયું છે. કૃપાળુદેવે આ સાંભળ્યું, એને કહ્યું કે ઉભી રાખી બેન, બેન અમે અમારો આત્મા શોધીએ છીએ, અમે અમારો આત્મા શોધીએ છીએ. બસ આવી જ જેને શોધ છે, એ ગ્રહસ્થ અવસ્થામાં છે, આવ્યો છે કાવીઠા, ગ્રહસ્થના ઘરે જ આવ્યો છે, પણ એની શોધ શેની છે? આત્માની. અહોરાત્ર અને નિશદિન જેની શોધ આત્માની છે. આવો સદગુરુનું આ લક્ષણ છે. પછી એનામાં વિશેષ યોગ્યતા થાય છે, આ ગુરુ છે આત્મજ્ઞાન તે સાચા ગુરુ. પછી સદગુરુ અન્યને એ બોધ પમાડી શકે, અન્યને એ દર્શન કરાવી શકે. આ તારક તત્વ છે, સદગુરુ તત્વ એ તારક તત્વ છે. પેલા સાચો ગુરુ તો હોવો જોઈએ, પછી સદગુરુની વાત કરવી. ગુરુ સાચો હોવો જોઈએ પેલા. જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાનનો ખોજી, જ્ઞાનનો અન્વેષક, જ્ઞાનનો ઉપાસક, સ્વરૂપનો ઉપાસક આ ગુરુ છે, જેમાં મુનિપણું છે. આત્મજ્ઞાન અને મુનિપણું જ્યાં છે, આચારાંગ સૂત્રની અંદર કહ્યું છે કે જ્યાં જ્યાં આ જ્ઞાન છે ત્યાં મુનિપણું છે. મુનિપણું એટલે જગતથી વિરક્ત થયો છે, જગતની કોઈ ચીજની અંદર એને લેશ માત્ર પણ મોહ બુદ્ધિ કે આસક્તિ નથી, પરમાં સુખ નથી. સુખ સ્વમાં જ છે અને સ્વની લીનતાનો જ જેનો પુરુષાર્થ છે આ મુનિપણું છે. મુનિ આને કહીએ કે જે મૌનપણાની અંદર પોતાનું આખા જગતથી જે શાંત થઈ ગયો છે, જગતના કોલાહલથી શાંત છે, જગતના વ્યાપારથી શાંત છે, જગતના વ્યવહારથી જે શાંત છે. ચારે બાજુ આ બધું દેખાય છે, બધા જ પદાર્થોની અનંત અનંત પદાર્થોથી, એનાથી જે અલિપ્ત છે, મૌન છે, એને આંખનું મૌન છે, એને કાનનું મૌન છે, એને સ્વાદનું મૌન છે, એને સ્પર્શનું મૌન છે, એની બધી જ ઇન્દ્રિયો મૌનપણામાં છે, એને મનનું મૌન છે, એને કોઈ કશાય વિષયની આશા આકાંક્ષા તૃષ્ણા વાસના કઈ જ નથી. એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તયુક્ત જે છે એ મુનિ છે. આ મુનિનો આચાર છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણો. આવો મૌનયુક્ત અને એનામાં તારક તત્વ હોય, જગતના જીવોની કરુણા ઉભરાતી હોય તો એ સદગુરુ છે. કારણ કે વિશેષ લક્ષણ એમાં આવે છે,
આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ.
હવે એની પાસે પરમ શ્રુતપણું છે, અપૂર્વ વાણી છે, એની વાણીમાં ક્યાંય વિરોધ ન આવે, એની વાણી કેવળ 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 આત્મા તરફ જ લઈ જાય. જેની વાણી અમૃત ઝરતી આત્મનો બોધ આપે, બાકીની બાબતમાં એની વાણી મૌનપણું ભજે. કૃપાળુદેવ કહે છે કે ક્યારેક એવા પ્રસંગો આવે છે તો અમારી વાણી ખેંચાઈ જાય છે. લોકો સંસારની વાત કરે છે, અમને એમાં રસ રુચિ હોતી નથી, કેમ કે ઇન્દ્રિયોનું મૌન છે, અમે વસ્તુને પકડી શકતા પણ નથી પકડી શકતા. હમણાં અધ્યાત્મસારનું શાસ્ત્ર એ સવારના સત્સંગ સંગોષ્ઠીમાં ચાલે છે વર્તુલમાં, એમાં યશોવિજયજી મહારાજે અધ્યાત્મસારની અંદર એક ગાથા મૂકી છે અને એ ગાથાની અંદર કહ્યું છે કે આવો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જ્યારે છે એવો ગુરુ એ કેવો છે, તો કે બેરો છે, મૂંગો છે અને આંધળો છે. કેના પ્રત્યે? તો કે અન્ય વિષય પ્રત્યે. આત્મા સિવાયની જે વાત હોય અને એની પાસે લોકો કરવા આવે તો એ બીજા વિષયો પ્રત્યે એ અંધ છે, મૂક છે, બધિર છે, સાંભળતો નથી. અદભુત લક્ષણ છે ગુરુ, અસદગુરુ અને ગુરુ, અને પછી સદગુરુ શબ્દ અને પછી પરમગુરુ શબ્દ. છઠ્ઠા ગુણસ્થાનક ઉપર સદગુરુ છે અને તેરમાં એ પરમગુરુ છે. અર્યંત અવસ્થા છે પરમગુરુની. તો આ ગુરુ મૂળ વાત એ આત્મા સાથે સંકલિત છે, આત્મા સાથે સંબંધિત છે, આત્માનો પુરુષાર્થી છે, આત્મામાં લીન છે. અસદગુરુ છે એને આત્મા સાથે સંબંધ નથી, એને વૈરાગ્ય છે. એ વૈરાગ્ય કાં તો દુઃખ ગર્ભિત છે અને કાં તો મોહ ગર્ભિત છે. કાં સંપ્રદાયનો મોહ છે, પોતાના વાડાનો મોહ છે, અને એને કારણે વૈરાગ ધારણ કરી અને ચાલે છે. એ અસદગુરુ અને અસત્શાસ્ત્ર. એને શું કીધું છે? આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે. આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે. પેલું કહ્યું કે પેલી લોક સંબંધી નિસત્વ એવી જપ તપ આદિ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરાએ પણ મોક્ષ નથી એમ માન્યા વિના છૂટકો નથી. અહીંયા કહ્યું કે આવા અસાત શાસ્ત્ર અને આવા અસદગુરુ એ આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે, તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના, તેને શું જાણવું? આત્મઘાતી. તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. એક જાણવું અને એક માનવું. શું માનવાનું? કે નિસત્વ એવી લોક સંબંધી જપ તપ આદિ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરાએ પણ મોક્ષ નથી, આ માનવું. અને જાણવું શું? તો કે નિસત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદગુરુ એ સાક્ષાત આત્મઘાતી છે એમ જાણ્યા વિના જીવને સ્વસ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. બે વાત સમજાય તો સમજવી, વિચાર કરવો. કૃપાળુ દેવના વચનોની વાત છે આપણે, અહીંયા તો બીજું કે આપણું પોતાનું જ કંઈક કહેવાનું નથી. શું માનવું અને શું જાણવું અને અનાદિનું શું કરવાનું છે, પ્રયોજન શું છે, સ્વસ્વરૂપનો નિશ્ચય કરવો છે. ભ્રાંતિ ઘણીવાર કરી, અનેક જન્મારામાં કરી, અનેક અવતારમાં કરી, લોકસંજ્ઞાએ કરી, ઓકસંજ્ઞાએ કરી, ભ્રાંતિ કરી, અસત્સંગના કારણે કરી, પણ હવે આત્માની મુક્તિ આ ભાવે થાય કે ન થાય, જે કર્મ હશે એ ભોગવશું, પરંતુ સ્વરૂપનો નિશ્ચય થવો જોઈએ કે નહીં. જીવનનું પ્રયોજન, સાર્થકતા શું, મનુષ્ય ભવ, સંગનીપણું, પાંચ ઇન્દ્રિયો સંપૂર્ણ, એની છ પર્યાપ્ત યુક્ત આ જીવ એવું પુણ્ય લઈને આવ્યો છે, પુણ્યના ઢગલે ઢગલા, કે એને ખાવા પીવાનું, રહેવાનું, પહેરવા ઓઢવાનું મર્યાદાથી જીવી શકાય એવી પ્રકારના આજીવિકાના સાધનો એને મળ્યા છે. એ ભિખારી નથી, એ દરિદ્રી નથી, અને વિતરાગના શાસનમાં છે, અને વિતરાગના શાસનમાં છે. ધારે તો બહુ સુખપૂર્ણ સાધનામય જીવન પૂરું કરી શકે એમ છે, જો એની ઈચ્છા તૃષ્ણાનો જો એ કંઈક અંત લાવે તો, નહીં તો તૃષ્ણા તો આકાશ જેવી અનંત છે. એનો હિસાબ ગણવા બેસે તો કોઈ બી એનો ગણિતનો સરવાળો આવવાનો નથી. આટલું કરી લઉં, આટલું કરી લઉં, આમ થઈ જશે, તેમ થઈ જશે, આ આયોજન તો રાખ, અનંત ભાવ પણ ઓછા પડશે. માટે એની તો જ્ઞાનીઓ વાત કરતા જ નથી. જેને આટલું શ્રદ્ધાન થયું છે, આવું શ્રદ્ધાન સૌભાગ્યને કરાયું કૃપાળુ દેવે, કે અનાજ માટે, ખાવા માટે ભીખ માંગવા જવું પડે છે. એને કહ્યું કે સામાન્ય પ્રાય મનુષ્યોને આવો આહાર, પાણી, વસ્ત્ર આદિ મળી રહે છે. એ મળી રહે છે એને જ આ વિતરાગ ધર્મ મળ્યો છે. એ ખ્યાલ આવે છે ક્યારેક કે આવા ભદ્ર સમાજની અંદર આપણો જે આ ઉચ્ચ ગોત્રનો જન્મ છે, કેમ તો સજ સાજની અંદર કોઈ ભૂખો ને મરી જાય, અને જેને દીક્ષા લીધી છે શું થાય છે, મરી જાય છે, ખાધા વિના મરી જાય. એ કોઈ વિચાર કરવાની આવશ્યકતા જ નથી. આ માર્ગમાં આવ્યો છે એ જ એક કક્ષા લઈને આવ્યો છે. એટલે કૃપાળુ દેવે તો શબ્દ પ્રયોગ વાપર્યો, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ. તને શુભ દેહ માનવનો મેળો છે, શુભ નથી, શુભના યોગ છે, તો ખાવા પીવા રહેવાનું બધું તારું છે. હા, તારી અનંત તૃષ્ણા હશે તો એની જવાબદારી કોઈ સંત લેતા નથી. તો એને કહે છે કે જીવના સ્વરૂપનો નિશ્ચય કરવા માટેનું સર્વશ્રેષ્ઠ એવું સાધન કયું, તો એ અમૂલ્ય તત્વ વિચારની અંદર કૃપાળુ દેવે આપણને મૂક્યું. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. શું સમજાય છે? ભવનો આટો એક પણ ઓછો કરવા માટે જો કોઈ પણ પ્રકારનું જીવન યોગ્ય હોય તો એ કયું છે? શુભ દેહ માનવનો. માટે જ્ઞાનીએ પ્રશ્ન કર્યો કે તોય એક આટો ઓછો ન કર્યો. જો દેવલોકના ભવની વાત કરી નથી, તિર્યંચ નારકીની તો વાત હોય જ નહીં, અધોગતિના ભવ છે. શુભ દેહ કહેતા પંચેન્દ્રિય સંઘની અને છ પર્યાપ્ત યુક્ત સારા આયુષ્યવાળો ઉચ્ચ ગોત્રની અંદર આર્ય દેશની અંદર જન્મેલો, અપેક્ષાના કારણો બધા એની પાસે વિદ્યમાન છે, એટલે શુભ શબ્દ લાગ્યો છે. શુભ સંયોગો યુક્ત એને કહે છે કે એક આંટો તારો ઓછો ન થયો. જ્ઞાની છે ને, પ્રશ્ન કરે એ જેને કરવા જેવો હોય ને એને જ કરે, બીજાને કહેવા જવાય. જંગલીમાં જંગલી દુનિયાની અંદર કોઈ પ્રજા વિચરતી હશે એને કહેવા જવાય કે લમાણા થઈને તારો એકે જન્મચક્રનો આંકડો ન ગયો. બોલો કે શું બકવાસ કરસ, પેલા બોલસ તું તો ખબર પડે. એને જ વાત થાય. આ જીલનાર જો ન સમજે કે મારી આટલી મહત્તા છે, આ પુરુષ ગાય છે, આ જ્ઞાનીઓ મારા ગુણ ગાય છે, આ જ્ઞાનીઓ મારા જન્મને બિરદાવે છે, આ જ્ઞાનીઓ મારા મનુષ્યત્વનું ગૌરવ કરે છે, એની ગરિમા કરે છે અને પ્રશ્ન કરે છે અને છેલ્લે એનો કિમ્યો આપે છે. રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યોવા, વચનને હૃદયે લખો. ભાઈ, આ ભવનો આટો ઓછો કેમ થાય? આત્માને ઓળખ, સ્વ સ્વરૂપનો નિશ્ચય ક્યારે કર્યો નથી. ભ્રાંતિથી જ ભિન્ન ભિન્ન પ્રકારે કરીને આત્માની કલ્પના કરી છે, લોક સંજ્ઞાથી કરી છે, ઓક સંજ્ઞાથી કરી છે, અસત્સંગથી કરી છે, ઘેરાવામાં ઘેરાયો છું. ક્યારે તે કોઈ દિવસ આવા સત્ય પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના આશ્રયે, એના વચને તે ક્યારે સ્વરૂપનો નિશ્ચય કર્યો નથી. સદગુરુના આશ્રયે થાય. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમુ શ્રી સદગુરુ ભગવાન. સદગુરુ રૂપી ભગવાન જેદી તને મળશે, એના વચનો જેદી મળશે, તેથી સ્વરૂપનો નિશ્ચય યથાર્થ થશે.
તે પ્રાપ્ત કરેવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે હજેણે અનુભવ્યું.
કોઈ અનુભવીને પૂછ. આ સદગુરુ છે એ આત્માનો અનુભવી છે, એની વાણી અનુભવયુક્ત છે. એ આત્માને આગમથી પણ કહે, હેતુવાદથી પણ કહે, પણ એ અનુભૂતિથી કહે છે. આગમથી તો આત્મા પંડિતો સમજાવે, અને યુક્તિથી એ કોઈ વિદ્વાનો સમજાવે, તર્કના આધારે. પણ સંત અનુભૂતિથી સમજાવે. સંત એમ કહે કે હા અમે આત્મા છીએ, એમ તું આત્મા છું, વાત પૂરી થઈ ગઈ. અનુભૂતિનું જોર એટલું છે કે એમાં તર્કને કોઈ સ્થાન નથી. એટલે આવી તર્કની જબરજસ્ત વાત કરનાર જગદગુરુ શંકરાચાર્યજીએ, એણે પણ છેલ્લે એક શાસ્ત્ર એનું લખ્યું, એની અંદર લખ્યું કે સત્ય પ્રતિષ્ઠાયમ તર્ક હો કેમ પ્રતિષ્ઠિત હો. અને સત્યની સ્થાપના કરવામાં તર્કની શું જરૂર છે? જે છે એ છે. અને કેનારો કે છે, આ છે, હું જ છું, હું આત્મા છું. એમ જેમ બોલ્યો ત્યાં શિષ્યને કોઈ તર્કની આવશ્યકતા નથી, કોઈ માગે નહીં. ત્યારે ઓથોરિટી આપો સાહેબ, આગમવાદ આપો. આગમવાદ એટલે ઓથોરિટી, અને હેતુવાદ એટલે યુક્તિ પ્રયુક્તિ. ગીવ મી ધ રીઝન્સ. નો રીઝન્સ, નો ઓથોરિટી, નો સાઇટેશન. સામે બેઠેલો, સામે જે છે એ પ્રત્યક્ષ આત્મ સ્વરૂપ જ છે. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. કૃપાળુદેવ કહે છે, ઓ બધી જ વાતનો ત્યાં અંત આવી ગયો ને. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ એક શ્રદ્ધાન, આ બધા જ વાક્યોને આત્મસાત કરવા માટે આ એક શ્રદ્ધાન આવે એટલે બધી જ વાતો બેસી જાય. એ કહે છે, જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. આત્મ સ્વરૂપને કહેનારા પ્રગટ વચનો જ્ઞાની પુરુષના છે હોવા છતાં આ જીવને સ્વરૂપનો વિચાર કરવા માટે બળવાન થતા નથી, કઈ મદદરૂપ થતા નથી. ખૂબ સાંભળીએ છીએ, ખૂબ ઉપદેશમાં જઈએ છીએ, કેટલાય વ્યાખ્યાનો સાંભળીએ છીએ, કેટલાય ગ્રંથો વાંચીએ છીએ, કઈ બળવાન થતું નથી. એકે આત્માનો સ્વરૂપનો નિશ્ચય નથી કરાવતું. કારણ શું? તો કે છે કે પેલા કારણોને તે સાક્ષાત જાણ્યું અને માન્યું. પેલી જપ તપ નિસત્વ એવી જપ તપ આદિ ક્રિયાને એ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરાએ મોક્ષ નથી એમ માન્યા વિના, અને આ નિસત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદગુરુ એ સાક્ષાત આત્મઘાતી છે એમ જાણ્યા વિના જીવને સ્વસ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. કૃપાળુદેવે શબ્દ પ્રયોગ મૂક્યો છે, આ બળવાન નહીં થાય. બાકીના પ્રગટ પુરુષના વચનો પણ બળવાન નહીં થાય એમ તીર્થંકરની વાણી. એ જ્યારે સાક્ષાત એ વાણીનો પ્રવાહ વહેતો હતો ત્યારે પણ કેટલાય જીવોને આત્મ સ્વરૂપનો નિશ્ચય કરવામાં એ વાણી બળવાન થઈ નહીં, કારણ કે એણે અસદગુરુનો આશ્રય છોડ્યો નહીં, એણે લોકસંજ્ઞાનો આશ્રય છોડ્યો નહીં, એણે ઓગસંજ્ઞાનો આશ્રય છોડ્યો નહીં, એણે અસત્સંગનો જે પ્રસંગ હતો એ છોડ્યો નહીં. અને એને કારણે થઈને ભગવાનના સમીપ આવનારા જે આવા જીવો હતા એ પામ્યા. અને બીજા એને પ્રગટ જ્ઞાની પુરુષના વચનો, તીર્થંકરના વચનો પણ જીવના સ્વરૂપનો વિચાર કરવા માટે બળવાન થયા નહીં. તો એની ભૂમિકા સમજી લઈએ. જો આ રીતે જીવ લોકસંજ્ઞા, ઓકસંજ્ઞા, અસત્સંગના પરિબળ, અસત્શાસ્ત્ર અને અસદગુરુ એના ઘેરામાંથી જો બચી શકે અને પ્રગટ જ્ઞાની પુરુષને એ ઓળખે, તો આ જીવને અનાદિથી જે એને માટેનું આવરણ ચાલ્યું આવે છે, આવરણ છે લખ્યું છે, આત્મ સ્વરૂપનો નિર્ણય કરવાનો આવરણ, એ આવરણ ચાલ્યું આવે છે. આ પાંચ એ આવરણ છેદાય, ભેદાય, અને તો એ પોતાના સ્વરૂપનો નિર્ણય કરી શકે. સ્વરૂપનો નિશ્ચય થયા પછી સ્વરૂપની સાધનાનું કાર્ય પ્રારંભ થાય છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.